अनुवाद 70। परम कृपाळु श्रीजी महाराज अने तेमना अनादि मुक्तनी आ दिव्य सभाने कोटान कोटी दंडवत प्रणाम करी अने धन्यता अनुभवू छूं। सत्संगमां महाराजना केटलाक मुक्त अदृश्य थई मूर्तिना सुखमां पहोंची जाय छे। केटलाक मुक्तो अवर भावमां भगवानना भक्तोने त्यां जन्म धरे छे। केटलाक मुक्तो अंत समो बतावे छे। एम भगवानी इच्छा थी आ कल्याणकारी कार्य चाल्या करे छे। शुरुआत में आपने भगवानना बे भक्तो अदृश्य थई मूर्तिना सुख में पहुंची गया तेमने माटे प्रार्थना करवानी, जेथी भगवानना मुक्तो जे अदृश्य थई गया छे तेमने श्रीजी महाराज अवनवा सुख भोगवावे अने जे मुक्तो अंत समो बतावे छे ए मुक्तोने देहमांथी मुक्त करीने भगवान पोताना सुखमां खेंची ले अने पोताना सुखे सुखिया करे एवी प्रार्थना करीए। अने त्यार पछी आपणे आपणुं काम आगळ शरू करीए। बे मिनिट मौन राखी भगवानना भक्तो माटे आ प्रार्थना करीए। आ प्रार्थना थी महाराज अने मुक्त खूब राजी थया। जे भगवानना मुक्त माटे प्रार्थना करी ए पण खूब राजी थया। एमनो राजीपो मळ्यो। भगवानी इच्छा थी एमनी कृपा मळी। ज्यारे ज्यारे भगवानना भक्तो आ लोकमांथी अदृश्य थाय त्यारे आ लोकमां खोट पड़े छे, परंतु ए पण भगवानी इच्छा थी थया करे छे। ज्यारे भगवानना भक्तनुं आ लोकमां कार्य पूरुं थई जाय त्यारे आ देहनो त्याग करी महाराजना सुखमां पहोंची जाय छे। कारण के भगवानना भक्तो एम जाने छे के आपणुं रहेवानुं दिव्य स्थान ए भगवाननुं दिव्य स्वरूप छे, एटले आपणने तो ए दिव्य स्थानमां पहोंची जवा उतावळ तो होय, परंतु केटलुं काम करवा माटे आ लोकमां जरूर होय त्यां सुधी आपणने राखे छे। धाममांथी आवेला मुक्तो पण आ लोकमां रही अने मोक्षनुं कार्य आत्यंतिक मोक्षनुं कार्य करी गया ने करे छे, ए सदाव्रत चालू ज छे। अत्यारे पण आपणी सभामां एवा महामुक्तो सारी एवी संख्यामां बिराजे छे अने एमना थकी आ जगतमां घणा जीवोनुं काम थाय छे। आ सदाव्रत ज्यां सुधी पृथ्वी चालशे त्यां सुधी चाल्या करशे। ब्रह्मानंद स्वामीए आपणने मृत्यु उपर विजय शीखवी दीधो। एमणे कह्युं के महाराजे आपणो मृत्युनो भय मटाड़ी दीधो, अभय वरदान आपी दीधुं। ब्रह्मानंद स्वामीए एक साखी लखी छे के मरना मरना सौ कहे, मरी न जाने कोई, मरना तो ऐसा मरना फिर जन्म ना होए। ब्रह्मानंद स्वामी आ पंक्ति मां एम कहे छे के अनंत जीवो देह मुकीने मरे छे अने लोको पण मरवा मरवानी मृत्युनी वातो करे छे, पण कोई मरी जाणतुं नथी। त्यारे मरी जाणवुं ते एनुं नाम। ब्रह्मानंद स्वामी कहे छे, मरना तो ऐसा मरना फिर जन्म ना होए, त्यारे फिर जन्म ना होए एम करवा माटे भगवान स्वामी नारायण प्रगट थया। त्यार पछी तेमना संकल्प थी तेमना अनादि महामुक्तराज बापा श्री प्रगट थया। अनंत अनादि मुक्तो पण तेमनी साथे आव्या। तेमने सर्वोपरि भगवाननु सुख पमाडवाने माटे रात दिवस भूख तरस टाड़ तड़को जोया सिवाय एटलुं बधुं काम कर्युं के अनंत जीवोने ए दुखमांथी मुक्त करी भगवानना सुखमां पहोंचाड़ी दीधा। ज्यारे भगवानना मुक्त प्रगट थाय त्यारे बीजी योनिओमां गयेला जीवो पण परबारा मूर्तिना सुखमां पहोंची जाय छे। ए अन्यथा कर्तापणू भगवाननू प्रगटपणानो ए मोटो लाभ छे। भगवान मुक्तने प्रगट एटला माटे करे छे के अनंत जीवोने सुखमां लई जवा छे। ब्रह्मानंद स्वामीए जे मानव जीवननु लक्ष्य बिंदु बताव्यु ए बापाश्रीए खूबज कृपासाध्य बनी पात्र अपात्र जोया सिवाय सीधा मूर्तिमां ज राखी दीधा। चैतन्यने मुक्त करीने मूर्तिमां राख्यो, कारण के मूर्तिमां राखवो होय तो बधाज आवरणोथी मुक्त करवो पड़े, पछी ज ए महाराजना सुखमां रही शके। एवुं अनुभवातुं नथी एटला माटे महाराज एम कहे छे के अमे तमने बाधितानुवृत्ति राखी छे, कारण के ए सुखमां रहेवा माटे तमने जे पात्रता जोईए ए नथी, छतां अमारा आशीर्वादे करीने अंते अमारा सुखनो अनुभव करशो, अथवा अमारी कृपा थशे तो छते देहे पण ए सुखनो अनुभव थशे। पण ए सुखमां पहोंचता पहेला अमारा जे आशीर्वाद के तमने मूर्तिमां राख्या ए तमने अमारू स्वरूप जीरववाने माटे धीरे 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 पात्र करशे। ए पात्रता केळववा माटे जे योग्यता जोईए ए पण अमे ज करीशुं। पोते एम पण कहे छे के पात्र तो जाते ज थवुं पड़े, एम तो कहेवुं पड़े। कृपा साध्यनो अर्थ तो एवो थयो के हवे काई पण करवानुं रह्युं नथी, एनुं नाम कृपा साध्य। भगवान एक वार कही दे के अमे मूर्तिमां राख्यो अने जो एने निर्विकल्प विश्वास आवी जाय तो वगर साधने काम पती गया वगर रहे नहीं। पण एम थतुं नथी, संकल्प विकल्प चाले छे, तेथी तकलीफ उभी थाय छे। महाराजे जेने आशीर्वाद आप्या पछी एनी साथे रहीने पुरुषार्थ पण करावे, पुरुषार्थनी साथे साथे एने पात्र पण करे, एने निर्मल बनावे, पंच वर्तमाने युक्त बनावे, महाराजनी आज्ञाओ सहजे पाळी शके एवो तैयार करे, आ बधुं काम पोते ज करे छे। एटले महाराजना ने अनादि मुक्तना जेने आवा अभय आशीर्वाद मळ्या होय ते सौ पात्र बनीने महाराजना सुख भोगता थया वगर रहेशे नहीं। एटलू तो आपणे अवश्य करिए, कोई पण वस्तु करवी होय तो मेहनत पड़े, कोई पण वस्तु जोईए तो તો ધનનો ઉપયોગ કરવો પડે, પરંતુ એક ભગવાનના નામનું રટણ અને ભગવાનનું નામ લેવામાં કોઈ પૈસાનું ખર્ચ કરવું પડે નહીં, કે હાથ પગ કે કાંઈ હલાવવું પડે નહીં. માત્ર જે આશીર્વાદ મળ્યા એમાં વિશ્વાસ રાખી તેમના પંચવર્તમાન, જે સાવ સરળ છે, અઘરા લાગે છે, તેનું કારણ એ છે કે અનંત જન્મથી ચૈતન્યે પોતાનો સ્વભાવ કૃત્રિમ બનાવી દીધો છે. ચૈતન્યનો સ્વભાવ તો એવો છે કે ભગવાનના કલ્યાણકારી ગુણે યુક્ત વર્તવું. પંચવર્તમાન પાળવામાં કંઈ અનુસંધાન ન રાખવું પડે, એ તો સહેજે પળાય. અને પંચવર્તમાન વિગતે સમજીએ તો આપણને એમ લાગે કે એનું પાલન કરવું જરાય અઘરું નથી, માત્ર મનને કેળવવું પડે. અને મનને કેળવવાને માટે તો ભગવાન સ્વામિનારાયણ આપણી સમક્ષ સહાયમાં છે જ. જેની સહાયમાં ભગવાન હોય એના માટે શું અઘરું? મહારાજે મોટા સિદ્ધ અનાદિમુક્તે અને બાપાશ્રીએ તો એના માટે એમ કહ્યું છે કે તન અને મનની તમામ પ્રકારની બીમારીનું ઔષધ ભગવાનની મૂર્તિ અને ભગવાનના નામનું રટણ છે. બાપાશ્રી તો એમ કહે છે કે મૂર્તિ આવે તો રોગ પણ ભાગી જાય, કોઈ રોગ થાય નહીં. બાપાશ્રી તો એમ કહે છે કે પ્લેગ કે તાવ કે માથું પણ દુખે નહીં, કાંઈ આવે નહીં. ત્યારે આ બધી બીમારીઓ ભગવાનના ભક્તને દેખાય છે, તેનું શું કારણ? એનું કારણ એ પણ હોઈ શકે કે પાત્રતા કેળવવા માટે ભગવાનની ઈચ્છાથી આવે. બાપા કહે કે આજ્ઞા લોપે તો દુઃખ આવે, આજ્ઞા લોપ ન થાય એટલે દુઃખ આપે છે. એ દુઃખ નથી, એ સુખ છે. મને એમ લાગે છે કે ભગવાનના ભક્તને કોઈ બીમારી આવવાનો અવકાશ નથી, છતાં આવે છે એનું કારણ આપણા સુખને માટે, આપણને પાત્ર બનાવવા માટે. બીજું કારણ એ છે કે અનંત જન્મના પાપ કર્મો ભર્યા હોય એ ભગવાન પોતે પ્રારબ્ધરૂપી શૂળીનું દુઃખ કાંટે કાઢે એવી રીતે થોડુંક દેખાડીને એ માફ કરે છે. એટલા માટે દેખાડે છે કે આ બુદ્ધિવાળાને જ્યારે ભગવાનની અનાદિમુક્તની સ્થિતિ થાય ત્યારે એનો વિરોધાભાસ નષ્ટ થઈ જાય. એક બાજુ મહારાજ કહે છે કે મૂર્તિમાં રાખ્યા, મુક્ત કરી દીધો, હવે દુઃખ ક્યાં રહ્યું? દુઃખ રહ્યું જ નથી. જે દુઃખ દેખાય છે એ તો દેહને દેખાય છે. તો આપણી બીમારી તો રહી નથી, કારણ કે આપણે ભગવાનનું ભજન કરીએ છીએ. મહારાજે મૂર્તિમાં રાખ્યા છે એમનો વિશ્વાસ છે, અને એ વિશ્વાસે સહિત એનું અનુસંધાન રાખીએ છીએ, એટલે આપણને બીમારી આવવાનો અવકાશ નથી. છતાં આપણને દેહમાં બીમારી દેખાય તો એ આપણી બીમારી નથી. આ વાત એટલી જ બરાબર છે કે જ્યારે ભગવાનના સ્વરૂપમાં રોમે રોમ રસબસ એકતા થાય, ત્યારે આ દેહ સાથે કોઈ સંબંધ રહેતો નથી. એનો અર્થ એ કે દેહથી જુદા થઈ ગયા. વાસ્તવિક રૂપે એ બાધિતાનું વૃત્તિ ટળી ગઈ. મહારાજની સાથે એકતા થવાથી બાધિતાનું વૃત્તિ દૂર થઈ અને ભગવાનના સુખનો અનુભવ થવા માંડે. આ સ્થિતિમાં મહારાજ પોતે કામ કરે છે. મુક્તને સુખ સિવાય જાણપણું નથી. છતાં પણ એમ કહીએ કે મહારાજ ને મહારાજના મુક્તો જેટલું મહારાજ જાણે એટલું જ મુક્ત જાણે. એ સ્થિતિમાં કેવી રીતે સુખ ભોગવાય અને કેવી રીતે જાણપણું રહે એ વાત તો અનુભવથી જ ખબર પડે છે. અને આટલી કક્ષાએ એની કક્ષા સુધીનું જ સમજાવી શકાય. એટલું પૂરતું છે. બાપાશ્રીએ જનનો મોક્ષ કર્યો. એ કેટલો પાપી જીવ હતો, છતાં પણ એ યોનિમાંથી સીધો પોતાના દર્શન થાય ત્યાં મૂકી દીધો. એ કેવી દયા કહેવાય. મહારાજ ને મુક્ત ધારે તો બીજી યોનિમાંથી પરબારા મહારાજના સુખમાં લઈ જાય છે. ફરી આવવું પણ ન પડે. મહારાજ પ્રગટ હતા ત્યારે પણ સર્વોપરિતા સમજવી અઘરી હતી. એ સમજવી અઘરી તો પડે ને. જીવોની કક્ષા ન હોય અને સર્વોપરિતા સમજવી એટલું બધું દુર્લભ છે. એટલું બધું કલ્પનાતીત છે કે જ્યારે પાત્રતા આવે ત્યારે જ આ વાત સમજાય. આપણે પૂર્વે પુણ્ય કર્યા હશે ત્યારે આ સર્વોપરિતા સમજાય છે. સાર્ધ શતાબ્દીએ અનાદિમુક્ત બાપાશ્રીની ઉજવણી કરવી, એના જેવો કોઈ આનંદ, એના જેવું કોઈ મહાપર્વ નથી. આ લોકમાં મનુષ્યો પોતાનો જન્મદિન ઉજવે છે, કેટલી બધી ધમાલ મચાવે છે, કેટલો બધો ખર્ચ કરે છે, કેટલાક લગ્નની જયંતિ પણ ઉજવે છે. પણ અનાદિમુક્તની જયંતિ ઉજવવી એટલે મહારાજની મૂર્તિના સુખમાં રહેવા જેટલા પાત્ર બની જવું, એ પણ મહારાજની કૃપાથી. અને એ આશીર્વાદ ઝીલવા માટે તૈયાર રહેવું. સારામાં સારી કોઈ વાત જો આપણે ઝીલવાની હોય તો તે આ અભય આશીર્વાદ છે. ભગવાન અને ભગવાનના મુક્તો ગયા નથી, પણ એવા ને એવા પ્રત્યક્ષ છે અને એવું જ કામ કરે છે. આપણે બીજા જે જે સંપર્કમાં આવે એને ગળે ઉતરે એવી રીતે આ વાત જો કરાય કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, કઈ રીતે છે એ વાતને જો સમજાવી શકીએ અને મહારાજની મૂર્તિરૂપ બનવા માટે ભગવાનની એકતા કરવાને માટેની જે અલૌકિક લટક છે એ પણ જો એને સમજાવી શકીએ અને ભગવાનને જેમ છે તેમ ઓળખે એવું જો આપણે એક જીવને સમજાવીએ તો પણ મહારાજ એક એક બ્રહ્માંડ ઉગાર્યા જેટલું ફળ આપે. તો અત્યારે સાર્ધ શતાબ્દી નિમિત્તે બાપાશ્રીએ આપણને સોંપેલું કાર્ય કરવું જોઈએ. આપણે બહુજનના સમાસ માટે ભલે મહોત્સવ ઉજવીએ, પણ ખરું આ કામ છે. કે જણ જણ પ્રત્યે આ સંદેશો પહોંચે એવું કરવું. પ્રવૃત્તિમાં રહેતા હોઈએ, વ્યવહારમાં મથતા હોઈએ, છતાં પણ કોઈ પ્રસંગ ઊભો કરીને પણ આ વાત તરફ જીવોનું ધ્યાન દોરવું, થોડો સમય લેવો, જીવન પર્યંત આ કામ કરવાનું. બાપાએ અને મહારાજે જીવન પર્યંત આ જ કર્યું તો આપણે પણ એ કરીએ. મોટા મોટાએ એમ કહ્યું છે કે મૂર્તિ આવી તો સર્વસ્વ આવ્યું. તો કોઈ એમ કહે કે મૂર્તિ આવે તો સર્વસ્વ આવ્યું, તો મૂર્તિનું જ રટણ કર્યા કરીએ તો સારું ત્યારે. પણ એમ કરનારાની સંખ્યા જ ઓછી હોય. જો બધા જ એવું કરવા માંડે તો બહુ સારું, આત્યંતિક પ્રલય થઈ જાય, શું ખોટું. પણ આ જગતની કળ જ એવી છે કે એવું નથી થતું, એટલે એવી ચિંતા થતી હોય તો તે કરવાની જરૂર નથી. એકે રીતે ચિંતા કરવા જેવું નથી. જો બધા જ ભગવાન ભગવાન કરી અને મૂર્તિનું સુખ અનુભવવા માંડે તો ભલે એવું થઈ જાય, આત્યંતિક પ્રલય થઈ જશે, ભલે થાય, સારું ઉલટું. પ્રલય થાય અને એવો દિવસ આવે એ તો આ જગતનું અહોભાગ્ય કહેવાય. સર્વ મનુષ્યો સુખમાં પહોંચી જાય. પાત્રતાના અભાવે એવું નથી બનતું, ક્રમે ક્રમે પાત્રતા આવતી જાય, તેમ જીવો એ સુખને પામતા જાય. ભગવાન અને ભગવાનના મુક્તો પ્રગટ થયા અને આશીર્વાદ આપતા ગયા કે અમારું આ સદાવ્રત અમે મનુષ્ય દેહ અદૃશ્ય કરીશું તો પણ ચાલુ રહેશે. એ દિવ્ય સ્વરૂપે કૃપા વર્ષા કર્યા જ કરે છે. સત્સંગ ખૂબ વધતો જ જાય છે, સંખ્યા વધતી જ જાય છે, સાથે સાથે ગુણવત્તા પણ પ્રમાણમાં વધે છે. સંખ્યા ઓછી છે એટલે બહુ દેખાતી નથી, પણ ધીમે ધીમે સારું થશે અને એનું પ્રમાણ થોડા વધારે પ્રમાણમાં દેખાશે. ત્યારે ખબર પડશે કે સંખ્યા સાથે ગુણવત્તા પણ મહારાજે વધારી છે. જો ભગવાન સત્સંગ વધારશે તો ગુણવત્તા નહીં વધારે? જરૂર વધારશે. જેણે ભગવાન સ્વામિનારાયણ ઓળખ્યા તેનામાં કોઈ કસર હશે તો પણ મહારાજ કોઈને કોઈ પ્રકારે ટાળશે. સત્સંગમાં રહીને સરખું નહીં જણાતું હોય તો પણ એવા સંજોગો ઊભા થશે કે જેથી ધીરે ધીરે સારોય સત્સંગ જેવો ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા અને એમના સંપર્કમાં આવ્યા, એમને જેવો સત્સંગ ઉજળો દેખાતો હતો, એવો જ સત્સંગ આપણા સૌને લાગ્યા વગર નહીં રહે. એટલે જ મહારાજને બાપા કહે છે કે સારાએ સત્સંગ વિશે દિવ્ય ભાવ લાવવો. મનુષ્ય ભાવ લાવીને કોઈને અવળું થાય તેવો સંકલ્પ કરવો નહીં. ભગવાનના આજ્ઞાલોભ સામે પ્રહારો કરીએ એ વ્યાજબી છે, પણ આજ્ઞા લોપનાર સામે કરુણા વરસાવવી, કૃપા વરસાવવી, કે જેથી એમાંથી એ મુક્ત થાય. અને મુક્ત થાય એટલે તો સંત બની ગયો. ત્યારે બધા મોડા વહેલા, આજ નહીં તો કાલ, દરેકને સંત બને જ છૂટકો છે, આ જન્મે નહીં તો આવતા જન્મે. જેટલું વહેલું બને એટલું વધારે સારું. આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમે અમને જેવા આશીર્વાદ આપ્યા, અમને જેવા સુખિયા કર્યા, અમને અભય બનાવ્યા અને મૂર્તિમાં રાખવાનો જે વર આપ્યો, એવો વર દિવ્ય સ્વરૂપે તમે દરેકને આપો. કારણ કે આપ તો ઘટ ઘટમાં વ્યતિરેક અને અન્વય બંને સ્વરૂપે વ્યાપક છો. આપ તો અનેક રૂપે, અનંત રૂપે થઈને જીવોને પોતાના સુખમાં લઈ જવા સમર્થ છો. તો આપ એ સામર્થ્યનો ઉપયોગ કરી બધાયને એ સુખનો અનુભવ કરાવો, એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. મૂર્તિનું અનુસંધાન જે તૂટક તૂટક છે એ અતૂટ થઈ જાય એવી આપણે શરૂઆત કરીએ, અને સમયા દરમિયાન આપણને મૂર્તિ સિવાય કંઈ દેખાય જ નહીં એવી પાત્રતા કેળવીએ, તો જુઓ કે સાક્ષાત્કાર ક્યાં દૂર છે. સાક્ષાત્કાર તો એક પળથી પણ, એક ક્ષણ કરતાં પણ ઓછા સમયમાં થાય છે. બીજી બધી વસ્તુને વાર લાગે, પણ સાક્ષાત્કાર થતાં વાર લાગતી નથી. મહારાજનો સંકલ્પ થાય એ ભેગું જ એ મૂર્તિનું સુખ આવવા લાગે છે. બીજામાં તો એક શબ્દ બોલીએ એટલામાં એક સંકલ્પ થાય, પણ અહીં તો વાર જ લાગતી નથી. સૌથી મોટામાં મોટી જો કોઈ ઉજવણી હોય તો મહારાજ અને મહારાજના અનાદિમુક્તની ઉજવણી છે. અનાદિમુક્તના પ્રાગટ્ય દિનની ઉજવણી એટલે શ્રીજી મહારાજના પ્રાગટ્ય દિનની. બંને ઉત્સવ એક જ છે. અવરભાવની દ્રષ્ટિએ એમ અલગ દેખાય છે. સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિન અને મુક્તનો પ્રાગટ્ય દિન એ અલગ વસ્તુ નથી. અવરભાવની દ્રષ્ટિએ સમાસને અર્થે એવું જણાય છે કે આ મહારાજનો પ્રાગટ્ય દિન ને આ મુક્તનો પ્રાગટ્ય દિન. આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને બધાયને અને વિશ્વના સર્વે મનુષ્યને મૂર્તિના સુખના આશીર્વાદ મળે, ભલે પાત્રતા હોય કે ન હોય. દરેક જણને, દરેક પ્રજાને આશીર્વાદ મળે. ભગવાનનો સંકલ્પ તો ક્યાં ન પહોંચે. અનંત બ્રહ્માંડમાં જો ફરતો હોય તો આખા વિશ્વમાં ખૂણે ખૂણે પહોંચવામાં ક્યાં તકલીફ રહે. જરૂર પહોંચી જાય. માત્ર જો ખામી હોય તો આપણા વિશ્વાસની. વિશ્વાસની ખામી એટલા માટે રહે છે કે સ્થિતિ થઈ નથી. જ્યારે એ સ્થિતિ થાય ત્યારે આપણને નજરે દેખાય છે કે ભગવાનના સંકલ્પ શું કામ કરે છે. એ બધું અગાધ જ્ઞાન એ વખતે બધું સમજાઈ જાય. જ્ઞાનનો અંત ત્યારે જ આવે જ્યારે સ્થિતિ થાય. ત્યાં સુધી જ્ઞાન સમજીને આગળ વધ્યા કરવું પડે. હું જે વાતો કરતો હતો તેમાં મૂર્તિ સિવાય બીજું કંઈ હોય તો કહો. એક રહસ્યાર્થના વચનામૃતમાં દરેક પ્રશ્નોના ઉત્તરમાં મૂર્તિનું મુખ્યપણું આવે છે. પછી બાપાશ્રીની વાતો તો મૂર્તિ, મૂર્તિ અને મૂર્તિની જ વાતો. બાપાશ્રીની વાતો સારાય જગત માટે ઉપયોગી છે. શ્રીજી મહારાજ એમ સંકલ્પ કરે છે કે અમારા અનાદિમુક્ત અમારી મૂર્તિને જ ઓળખાવશે અને જગતને ભૂલીને મૂર્તિને પામવાની વાત જ કરે છે. જ્યારે બીજા શાસ્ત્રો જગતને સુધારવા માટેની જ નકરી વાતો કરતા હોય છે. પાત્રતા કેળવવા માટે એટલા બધા ગ્રંથો લખાયા છે કે માણસ મૂંઝાઈને મરી જાય. ત્યારે આ તમે એકાદ પાઠ વાંચો ત્યાં મૂર્તિરૂપ થઈ જાઓ. ત્યારે મહારાજે એવું નક્કી કર્યું કે જેટલું બધા જીવોને પોતાનું જ્ઞાન પહોંચે એટલા માટે પોતે કેટલીય બાબતો કહી, જે ગણી ગણાય નહીં એટલી બધી છે. એટલે બાપાશ્રી દ્વારા મહારાજને એક કામ જબરજસ્ત કરવું હતું. તો એ બધા કામ કોના દ્વારા કરે? મુક્ત દ્વારા જ કરે ને? પોતે તો કર્યું હતું, પણ એને વિસ્તારવું હતું. શ્રીજી મહારાજે તત્વજ્ઞાનની કોઈ વાત બાકી રાખી નથી, આ સ્પષ્ટ છે. તો એમના અનાદિમુક્તે શું કર્યું? અધૂરું કામ પૂરું નહીં, અધૂરું કામ હતું જ નહીં કે પૂર્ણ કર્યું, પણ એને વધારે સ્પષ્ટ રીતે સમજાવીને ઘંટ વગાડ્યો કે ભાઈ આ લ્યો, આ લ્યો. જેમ પેલી ગોપીઓએ કહ્યું ને, કૃષ્ણ લો, કૃષ્ણ લો, તો બાપાએ કહ્યું મૂર્તિ લો, મૂર્તિ લો, કોઈ લો, કોઈ લો. ત્યારે બાપાશ્રીની વાતો એ મહારાજે કરી છે. એ વાતો વાંચીએ તો ખબર પડે, એમાં મહારાજ સિવાય કાંઈ મને દેખાતું નથી. તમને ખબર છે, હું સર્વેનો અંતર્યામી એમ ક્યારે બોલી શકાય? એવી સ્થિતિ થઈ જાય અને મહારાજ બોલે છે, અને મહારાજ બોલે ત્યારે એમ ન બોલે કે અમે બધાને સુખમાં લઈ જઈશું. મને કોઈએ એમ પ્રશ્ન કર્યો કે બાપાએ એમ લખ્યું છે કે આ બધાને મહારાજની મૂર્તિના સુખમાં લઈ જશું. મહારાજ સુખમાં લઈ જાય એવી મહારાજને પ્રાર્થના કરીશું એમ ન બોલ્યા, પોતે કેમ અહમ રાખ્યો? ભાઈ એમ નથી. જ્યારે એ સ્થિતિ ન થઈ હોય ત્યારે એમ કહેવું પડે, જ્યારે સ્થિતિ થઈ હોય ત્યારે એમ બોલે. કોણ બોલે છે? મહારાજ બોલે છે કે આ જગનમાં જે આવશે અને પ્રસાદી જમશે એ બધાને મૂર્તિરૂપ બનાવીને મૂર્તિના સુખમાં લઈ જઈશું. એ દરેક વખતે કાંઈ એમ બોલે છે કે મહારાજ લઈ જશે? અરે બોલનારા મહારાજ પોતે હતા, અને તમે પણ એવી સ્થિતિ કરો, પછી શું બોલો છો આ સભામાં? છતી દેહે અનાદિમુક્તની સ્થિતિ થઈ ગયા પછી કહે, ભાઈ તમે પહેલા આમ બોલતા હતા અને હવે આવું કેમ બોલવા માંડ્યા? અરે ભાઈ મહારાજ બોલે છે, હું શું કરું? માટે નિર્વિકલ્પ બનવું, જ્ઞાન સમજતા શીખવું, નહીતર અવળું પડે. અને આ સ્થિતિ થાય પછી કોઈ દિવસ અવળું પડે જ નહીં, બધું સવળું જ થાય. સારાંશ. અનાદિમુક્ત પૃથ્વી ઉપર આવી આત્યંતિક મોક્ષનું કાર્ય કરે છે. આ સદાવ્રત સદાય ચાલુ રહેશે. પાત્રતા ન હોવાથી મૂર્તિમાં રાખ્યાના આશીર્વાદ અનુભવાતા નથી. અંતે મહારાજ અને મુક્તની કૃપાથી અનુભવાશે. આશીર્વાદ જીવને પાત્ર કરે છે. આશીર્વાદમાં નિર્વિકલ્પ વિશ્વાસ રાખવો તો વગર સાધને કામ પાર પડે. દેહના દુઃખ કે બીજા જે કાંઈ પણ દુઃખ આવે છે તે પાત્રતા કેળવવા ભગવાન આપે છે. અનંત જન્મના પ્રારબ્ધ શૂળીનું દુઃખ કાંટે કરી કાઢી નાખે છે. મહારાજ અને મુક્ત ધારે તે કરી શકે છે. બીજી યોનિમાંથી સીધા જીવને ધામમાં પણ મૂકે છે. અનાદિમુક્ત મૂર્તિને પામવાની જ વાત કરે છે. બીજા શાસ્ત્રો જગતને સુધારવાની વાતો કર્યા કરે છે. બાપાશ્રીએ મહારાજના તત્વજ્ઞાનને વધુ સ્પષ્ટ રીતે સમાજ સમક્ષ મૂક્યું. અનાદિની સ્થિતિ થયા પછી તેમનામાં રહી મહારાજ બોલે છે, એ જ્ઞાન સમજતા શીખવું, નહીં તો અવળું પડી જાય. મહારાજ અને મુક્તનો પ્રાગટ્ય દિન અવરભાવની દ્રષ્ટિએ અલગ દેખાય છે, પણ છે નહીં. અનાદિમુક્તની જયંતી ઉજવવી એટલે મૂર્તિના સુખમાં રહેવા જેટલા પાત્ર બની જવું. એક જીવને સર્વોપરિતા સમજાવી શકીએ તો બ્રહ્માંડ ઉગાર્યા જેટલું ફળ મળે. સમય જશે તેમ સત્સંગ વધશે, પાત્રતા પણ વધશે, અને કોઈનામાં કસર હશે તો ભગવાન તે પણ દૂર કરશે. મૂર્તિમાં રાખવાના આશીર્વાદ મહારાજ બધાને આપે તેવી મહારાજને પ્રાર્થના કરવી. મૂર્તિનું અનુસંધાન તૂટક તૂટકમાંથી અતૂટ થાય તો સાક્ષાત્કાર થવો દૂર નથી. સાક્ષાત્કાર એક પળથી પણ ઓછા સમયમાં થઈ જાય છે.